ओम शांति। गुड मॉर्निंग। 24 जून 2024 ना रोजना अव्यक्त बापदादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। पवित्रता रूपी गुण ने धारण करी डायरेक्टर ना डायरेक्शन पर चालता रहो तो देवताई किंगडम अर्थात राजधानी मा आवी जशो। पवित्रता रूपी गुण ने धारण करी डायरेक्टर ना डायरेक्शन पर चलता रहो तो देवताई किंगडम अर्थात राजधानी मा आवी जशो। प्रातः मुरली मा संभळावा माटे जगदंबा माना मधुर महावाक्य। ओम शांति। आ दुनिया ने नाटक पण कहे छे, ड्रामा कहो, नाटक कहो, खेल कहो, वात एकज छे। नाटक जे होय छे ते एकज कहानी होय छे, एमा खूब बाय प्लॉट्स अर्थात वधारानु वच्चे देखाड़े छे, परंतु स्टोरी एकज होय छे। एवी रीते ज आ बेहदना वर्ल्ड ड्रामा छे, आने नाटक पण कहेवाय छे, जेमा आपणे बधा एक्टर्स छीए। हमणा आपणे एक्टर्स छीए तो एक्टर्स ने नाटक ने पूरी खबर होवी जोईए के कई स्टोरी पर आ शुरू थाय छे, अमारो आ पाठ क्यांथी शुरू थयो अने क्यां सुधी पूरो थाय छे, पछी एमा समय प्रति समय कया कया एक्टर्स नो केवो केवो पार्ट होय छे, अने एना डायरेक्टर क्रिएटर कोण छे, अने आ नाटक मा हीरो हीरोइन पार्ट कोनो छे, आ बधी वातोनु ज्ञान होवो जोईए। खाली नाटक कहेवाथी तो काम नहीं चालशे। नाटक छे तो नाटक ना आपणे एक्टर्स पण छीए। जो कोई ड्रामा ना एक्टर छे अने आपणे एमने पूछिए के आनी शू स्टोरी छे, आ क्यांथी शुरू थाय छे, क्यां पूरू थाय छे, जो ते कहे के अमने खबर नथी तो एने शू कहेवाशे? कहेशे अमने आटली पण खबर नथी। कहे छे हूँ एक्टर छू। एक्टर ने तो बद्दी वातोनी जानकारी होवी जोईए ने। नाटक शुरू छे तो एनो अंत पण जरूर हशे। एवू नथी शुरू थयू छे जो एवू नथी शुरू थयू छे तो चालतू ज रहेशे। तो आ बद्दी चीजोने समझवानी छे। आ बेहदना नाटकना जे रचयिता छे એ જાણે છે કે કઈ રીતે આ નાટકની શરૂઆત થઈ, એમાં મુખ્ય મુખ્ય એક્ટર્સ કોણ છે અને બધા એક્ટર્સમાં હીરો અને હિરોઈનનો પાર્ટ કોનો છે, આ બધી વાતો બાપ સમજાવી રહ્યા છે। આ બધી નોલેજ જે રોજ ક્લાસમાં આવે અને સાંભળે છે તે સમજે છે। એમને ખબર છે કે આમના પહેલા ડાયરેક્ટર અને ક્રિએટર કોણ છે। ક્રિએટર કહેવાશે સુપ્રીમ સોલ પરમપિતા પરમાત્માને, પરંતુ એ પણ એક્ટર છે। એમની એક્ટિંગ કઈ છે ડાયરેક્ટરપણાની, એ એક જ વાર આવીને એક્ટર બને છે। હમણાં ડાયરેક્ટર છે તો હમણાં ડાયરેક્ટર બનીને એક્ટ કરી રહ્યા છે। એ કહે છે કે આ નાટકની શરૂઆત હું કરું છું કેવી રીતે, જે પ્યોરિફાઈડ અર્થાત સ્વચ્છ સતયુગી દુનિયા છે, જેને નવી દુનિયા કહે છે, એ ન્યૂ વર્લ્ડમાં ક્રિએટ કરું છું। હવે તમે બધા જે પણ પવિત્રતાને ધારણ કરી ડાયરેક્ટરના ડાયરેક્શન પર ચાલી રહ્યા છો, તે બધા એક્ટર્સ હમણાં પ્યોરિફાઈડ બની રહ્યા છે. પછી એમના એક્ટર્સ દ્વારા અનેક જન્મોનું ચક્કર ચાલે છે. આ બાપ જ સમજાવે છે કે હમણાં પવિત્ર થયેલા મનુષ્ય બીજા જન્મમાં દેવતાઈ રાજધાનીમાં જશે. તે રાજધાની બે યુગ સૂર્યવંશી ચંદ્રવંશી રૂપમાં ચાલે છે. પછી તે સૂર્યવંશી ચંદ્રવંશી એક્ટર્સનો પાર્ટ જ્યારે પૂરો થાય છે, ત્યારે પછી થોડા નીચે ઉતરે છે અથવા વામ માર્ગમાં આવે છે. પછી બીજા ધર્મોનો વારો આવે છે. ઇબ્રાહીમ, બુદ્ધ, પછી ક્રિશ્ચિયન, આ બધા ધર્મ સ્થાપક નંબરવાર આવીને પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે. તો જુઓ, નાટકની સ્ટોરી ક્યાંથી શરૂ થઈ, ક્યાં પૂરી થાય છે, એની વચ્ચે આ બીજા બીજા બાય પ્લોટ્સ કેવી રીતે ચાલે છે, આ બધા વૃત્તાંત બેસીને સમજાવે છે. હવે આ નાટક પૂરું થવા પર છે. તે નાટક તો 3 કલાકમાં પૂરું થાય છે. આને 5000 વર્ષ લાગે છે. બાકી આમાં થોડા વર્ષ છે. બસ હવે એની તૈયારી છે. હવે આ નાટક પૂરું થઈને પછી રિપીટ થશે. તો આ બધા વૃત્તાંત બુદ્ધિમાં હોવા જોઈએ. આને જ્ઞાન કહેવાય છે. હવે જુઓ, બાપ આવીને નવું ભારત, નવી દુનિયા બનાવી રહ્યા છે. ભારત જ્યારે નવું હતું તો એની મોટી દુનિયા નહોતી. આજે જૂનું ભારત છે તો દુનિયા પણ જૂની છે. બાપ આવીને ભારત જે અવિનાશી ખંડ છે, પ્રાચીન પોતાનો દેશ છે. હવે દેશ કહે છે કારણ કે બીજા દેશોમાં આ પણ એક ટુકડો થઈ ગયો છે. પરંતુ હકીકતમાં આખી દુનિયા, આખી પૃથ્વી પર એક ભારતનું રાજ્ય હતું, જેને કહેવાતું હતું પ્રાચીન ભારત. જે સમયનું ભારત ગવાયેલું છે સોનાની ચકલી. તો આખી પૃથ્વી પર ફક્ત ભારતનો જ કંટ્રોલ હતો. એક રાજ્ય હતું, એક ધર્મ હતો. એ સમયે પૂરું સુખ હતું. હમણાં ક્યાં છે? એટલે બાપ કહે છે, આનું ડિસ્ટ્રક્શન અર્થાત આનો વિનાશ કરીને પછી એક રાજ્ય, એક ધર્મ અને પ્રાચીન તેજ નવું ભારત, નવી દુનિયા બનાવું છું. સમજ્યા? એ દુનિયામાં કોઈ દુઃખ નથી, કોઈ રોગ નથી, ક્યારેય કોઈ અકાળે મૃત્યુ નથી. તો એવું જીવન મેળવવા માટે પુરુષાર્થ કરો. મફતમાં થોડી મળશે, કંઈક તો મહેનત કરવી પડશે. બીજ વાવશો તો મેળવશો, વાવશો નહીં તો મેળવશો કેવી રીતે? તો આ કર્મક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં કર્મોથી વાવવાનું છે. જે કર્મ આપણે વાવીએ છીએ તે ફળ મેળવીએ છીએ. બાપ કર્મોના બીજ વાવવાનું શીખવાડી રહ્યા છે. જેવી રીતે ખેતી કરતા શીખવાડે છે ને, કેવી રીતે બીજ વાવો, કેવી રીતે એની સંભાળ કરો, એની પણ ટ્રેનિંગ આપે છે. તો બાપ આવીને આપણને કર્મની ખેતી માટે કર્મોને કેવી રીતે વાવીએ એની ટ્રેનિંગ આપી રહ્યા છે. કે પોતાના કર્મોને ઊંચ બનાવો, સારા બીજ વાવો, તો ફળ સારું મળશે. જ્યારે કર્મ સારા હશે પછી જે વાવશો એનું ફળ સારું મળશે. જો કર્મરૂપી બીજમાં તાકાત નહીં હશે, કર્મ ખરાબ વાવશો તો ફળ શું મળશે? આ જે ખાઈ રહ્યા છો, પછી રડી રહ્યા છો, જે ખાવ છો એમાં જ રડી રહ્યા છો, દુઃખ અને અશાંતિ છે, કાંઈ ને કાંઈ રોગ વગેરે ખીટખીટ થતી જ રહે છે, બધી વાતો મનુષ્યને દુખી કરે છે ને? એટલે બાપ કહે છે, હમણાં તમારા કર્મને હું ઊંચી ક્વોલિટીના બનાવું છું. જેવી રીતે બીજ પણ ઊંચી ક્વોલિટીના હશે તો એ ક્વોલિટીમાં વાવશો તો એના ફળ સારા નીકળશે. જો બીજ સારી ક્વોલિટીના નહીં હશે તો પછી સારી ક્વોલિટીના ફળ નહીં મળશે. તો આપણા કર્મની પણ સારી ક્વોલિટી જોઈએ ને? તો હમણાં બાપ આપણા કર્મરૂપી બીજને સારી ક્વોલિટી વાળા બનાવે છે, તો તે શ્રેષ્ઠ ક્વોલિટીના બીજ જો વાવશો તો શ્રેષ્ઠ ફળ મળશે. તો પોતાના કર્મોના જે બીજ છે તે સારા બનાવો અને પછી સારા વાવતા શીખો. તો આ બધી વસ્તુને સમજી કરીને હવે પોતાનો પુરુષાર્થ કરો. અચ્છા, હવે 2 મિનિટ સાયલેન્સ. સાયલેન્સનો અર્થ આઈ એમ સોલ. ફર્સ્ટ સાયલેન્સ પછી ટોકી અર્થાત વાચામાં આવે છે. હવે બાપ કહે છે, ફરી ચાલો સાયલેન્સ વર્લ્ડ હવે બાપ કહે છે ફરી ચાલો સાયલેન્સ વર્લ્ડ. તો સાયલેન્સ શાંતિ આપણો સ્વધર્મ છે, એ સાયલેન્સમાં ચાલવા માટે કહે છે. આ દેહનો અને દેહ સહિત દેહના સંબંધોનો હવે લગાવ છોડો, એનાથી ડિટેચ અર્થાત મુક્ત થઈ જાઓ. સન ઓફ સુપ્રીમ સોલ, હવે મને યાદ કરો અને મારા ધામમાં આવી જાઓ. તો હવે ચાલવાનું છે અર્થાત જવાનું છે. ધ્યાન રાખો કે હવે આવવાનો ખ્યાલ ન કરો. અંતમતિ સૌગતિ, હવે કોઈમાં પણ અટેચમેન્ટ અર્થાત લગાવ ન રહે. હવે તો શરીરનું પણ એટેચમેન્ટ છોડી દો. સમજ્યા? એવી પોતાની ધારણા બનાવવાની છે. અચ્છા, હવે બેસો સાયલેન્સમાં. ચાલતા ફરતા પણ સાયલેન્સ, બોલતા પણ સાયલેન્સ. બોલતી વખતે કેવી રીતે સાયલેન્સ થાય છે ખબર છે? બોલતી વખતે આપણો બુદ્ધિયોગ પોતાના એ જ આઈ એમ સોલ, ફર્સ્ટ પ્યોર સોલ અથવા સાયલેન્સ સોલ, આ યાદ રાખજો. બોલતી વખતે આપણામાં આ જ્ઞાન હોવું જોઈએ કે આઈ એમ સોલ, આ ઓર્ગેન્સથી બોલું છું. તો આ પોતાની પ્રેક્ટિસ હોવી જોઈએ. જેવી રીતે આપણે આનો આધાર લઈને બોલીએ છીએ, તો ચાલો હમણાં આંખોનો આધાર લઈએ છીએ, જોઈએ છીએ. જેની જરૂર છે એનો આધાર લઈને કામ કરો. એવી રીતે આધાર લઈને કામ કરશો તો ખૂબ ખુશી રહેશે, પછી કોઈ ખરાબ કામ નહીં થશે. અચ્છા, એવી રીતે બાપ દાદાના અને મમ્માના મીઠા મીઠા, ખૂબ સારા, સદા સાયલેન્સની અનુભૂતિ કરાવવા વાળા બાળકો પ્રત્યે યાદ પ્યાર, ગુડ મોર્નિંગ. અચ્છા, સંદેશી દ્વારા, સંદેશીના તન દ્વારા ઓલ માઇટી પિતાના ઉચ્ચારિત મહાવાક્ય માતેશ્વરી પ્રત્યે. સંદેશીના તન દ્વારા ઓલ માઇટી પિતાના ઉચ્ચારિત મહાવાક્ય માતેશ્વરીજી પ્રત્યે. હે શિરોમણી રાધા બેટી અર્થાત દીકરી, તમે નિષ્દિન મારી જેમ દિવ્ય કાર્યમાં તત્પર છો, અર્થાત વૈષ્ણવ શુદ્ધ સ્વરૂપ છો, શુદ્ધ સેવા કરો છો, એટલે સાક્ષાત મારું સ્વરૂપ છો. જે બાળકો પોતાના પિતાના ફૂટસ્ટેપ નથી લેતા, અર્થાત કદમ પર નથી ચાલતા, એમનાથી હું બિલકુલ દૂર છું. કારણ કે બાળક તો પછી પિતાના સમાન અવશ્ય જોઈએ. આ કાયદો હમણાં સ્થાપન થાય છે જે સતયુગ ત્રેતા સુધી ચાલે છે. ત્યાં જેવા બાપ તેવા બેટા અર્થાત દીકરા. પરંતુ દ્વાપર કળિયુગમાં જેવા બાપ તેવા બેટા નથી હોતા. હમણા બાળકોને બાપ સમાન બનાવવાનો પરિશ્રમ કરવો પડે છે, પરંતુ ત્યાં તો કુદરતી એવો કાયદો બનેલો છે, જેવા બાપ તેવા બેટા, જે અનાદિ કાયદો આ સંગમ સમય પર ઈશ્વર પિતાના પ્રત્યક્ષ થઈને સ્થાપન કરે છે. જે આ અનાદિ કાયદો આ સંગમ સમય પર ઈશ્વર પિતા પ્રત્યક્ષ થઈને સ્થાપન કરે છે. બીજી વાત, મધુર માળીની મધુર મીઠી દિવ્ય પુરુષાર્થી બેટી, હવે તમારે ખૂબ રમણીક સ્વીટનેસ બનવાનું અને બનાવવાનું છે. હવે વર્લ્ડ સોવરન્ટીની ચાવી સેકન્ડમાં પ્રાપ્ત કરવી અને કરાવવી તમારા હાથમાં છે. જુઓ, ઓલ માઇટી જે દરેક જીવ પ્રાણીના માલિક છે, તે જ્યારે પ્રેક્ટિકલમાં આ કર્મક્ષેત્ર પર આવ્યા છે, ત્યારે આખી સૃષ્ટિ હેપી હાઉસ બની જાય છે. આ સમયે તેજ જીવ પ્રાણીઓના માલિક અવ્યક્ત રીતે સૃષ્ટિને ચલાવી રહ્યા છે, પરંતુ જ્યારે તે પ્રત્યક્ષ રૂપમાં દેહધારી બની માલિકપણાથી કર્મક્ષેત્ર પર આવે છે, ત્યારે સતયુગ ત્રેતાના સમયે બધા જીવ પ્રાણી સુખી બની જાય છે. ત્યાં સત્યનો દરબાર ખુલ્લો રહે છે. જેમણે ઈશ્વરીય સુખ પ્રાપ્ત કરવા અર્થ પુરુષાર્થ કર્યો છે, એમને ત્યાં સદા માટે સુખ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એ સમયે બધા જીવ પ્રાણીઓને સુખનું દાન નથી મળતું, પુરુષાર્થ જ પ્રારબ્ધને ખેંચે છે. જેમનો ઈશ્વર સાથે યોગ છે, એમને ઈશ્વર દ્વારા સંપૂર્ણ સુખનું દાન મળી જાય છે. ત્રીજી વાત છે, ઓહો, તમે એ જ શક્તિ છો જે પોતાની ઈશ્વરીય તાકાતનો રંગ દેખાડી આ આસુરી દુનિયાનો વિનાશ કરી દૈવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છો. પછી પાછળ બધી શક્તિઓની મહિમા નીકળે છે. હમણાં તે તાકાત તમારામાં ભરાઈ રહી છે. તમે સદા પોતાના ઈશ્વરીય બળ અને રૂહાબના મર્તબામાં રહો તો સદા અપાર ખુશી રહેશે. નિત્ય હર્ષિત મુખ. તમને નશો હોવો જોઈએ કે હું કોણ છું, કોનો છું, મારું કેટલું સૌભાગ્ય છે, કેટલું મોટું પદ છે. હવે તમે પહેલા સેલ્ફ અર્થાત સ્વયંનું સ્વરાજ્ય પ્રાપ્ત કરો છો, પછી સતયુગમાં યુવરાજ બનશો, તો કેટલો નશો જોઈએ. આ પોતાના ભાગ્યને જોઈ ખુશીમાં રહો, પોતાના ભાગ્યને જુઓ, એનાથી કેટલી લોટરી મળે છે, ઓહો કેટલું શ્રેષ્ઠ તમારું ભાગ્ય છે જે ભાગ્યથી વૈકુંઠની લોટરી મળી જાય છે, સમજ્યા લકીએસ્ટ દૈવી ફૂલ બાળકી. ચોથી વાત છે, આ સુહાવના અર્થાત સુખદ સંગમ સમય પર સ્વયં નિરાકાર પરમાત્માએ સાકારમાં આકાર આ ઈશ્વરીય ફેક્ટરી ખોલી છે, જ્યાંથી કોઈ પણ મનુષ્ય પોતાનું વિનાશી કખપણું આપી અવિનાશી જ્ઞાન રત્ન લઈ શકે છે. આ અવિનાશી જ્ઞાન રત્નોની ખરીદારી અતિ સૂક્ષ્મ છે, જેને બુદ્ધિથી ખરીદવાના છે. આ કોઈ સ્થૂળ વસ્તુ નથી જે આ નયનોથી જોઈ શકાય, પરંતુ અતિ મહીન ગુપ્ત છુપાયેલી હોવાના કારણે આને કોઈ પણ લૂંટી નથી શકતા. એવો સર્વોત્તમ જ્ઞાન ખજાનો પ્રાપ્ત કરવાથી અતિ નિરસંકલ્પ સુખદાયક અવસ્થા રહે છે. જ્યાં સુધી કોઈએ આ અવિનાશી જ્ઞાન રત્ન ખરીદ્યા નથી, જ્યાં સુધી કોઈએ આ અવિનાશી જ્ઞાન રત્ન ખરીદ્યા નથી, ત્યાં સુધી નિશ્ચિંત બેફિકર નિરસંકલ્પ રહી નથી શકતા. એટલે આ અવિનાશી જ્ઞાન રત્નોની કમાણી કરી પોતાની બુદ્ધિરૂપી સૂક્ષ્મ તિજોરીમાં ધારણ કરી નિત નિશ્ચિંત રહેવાનું છે. વિનાશી ધનમાં તો દુઃખ સમાયેલું છે અને અવિનાશી જ્ઞાન ધનમાં સુખ સમાયેલું છે. પાંચમી વાત છે, જેવી રીતે સૂર્ય સાગરના જળને ખેંચે છે જે પછી ઊંચા પહાડો પર વરસે છે, તેવી રીતે આ પણ ડાયરેક્ટ ઈશ્વર દ્વારા વર્ષો વારસો વરસે છે. કહે છે, શિવની જટાઓમાંથી ગંગા નીકળે છે, હમણાં એમના મુખ કમળ દ્વારા જ્ઞાન અમૃત ધારા વરસી રહી છે, જેને અવિનાશી ઈશ્વરીય ધારા કહેવાય છે, જેનાથી તમે ભાગીરથ પુત્ર પાવન બનો છો, અમર બની જાઓ છો. આ સિરતાજ અર્થાત તાજધારી બનાવવાની વન્ડરફુલ મંડળી છે. અહીં જે પણ નર અને નારી આવશે તે સિરતાજ બની જશે. દુનિયાને પણ મંડળી કહેવાય છે, મંડળી અર્થાર્થ સ્થાન. હવે આ મંડળી ક્યાં ટકેલી છે? ઓમ આકારમાં અર્થાત અહમ સ્વધર્મમાં, અને આખી દુનિયા સ્વધર્મને ભૂલી પ્રકૃતિના ધર્મમાં ટકેલી છે. તમે શક્તિઓ પછી પ્રકૃતિને ભૂલી પોતાના સ્વધર્મમાં ટકેલી છો. છઠ્ઠી વાત છે, આ દુનિયામાં બધા મનુષ્ય નિરાકાર ઈશ્વરને યાદ કરે છે, જેમને પોતાના નયનોથી જોયા પણ નથી, એ નિરાકારમાં એમને એટલો અતિ પ્રેમ રહે છે, જે કહે છે, હે ઈશ્વર, તો પોતાનામાં મને લીન કરી દો. પરંતુ કેવું વંડર છે, જે સ્વયં ઈશ્વર જ્યારે સાકારમાં પ્રત્યક્ષ થાય છે ત્યારે એમને ઓળખતા નથી. ઈશ્વરના ખૂબ પ્રિય ભક્તો એવું કહે છે, જ્યાં જોઉં છું ત્યાં તમે જ તમે છો, ભલે એ દેખાતા પણ નથી, પરંતુ બુદ્ધિ યોગથી આજ મહેસૂસ કરે છે કે ઈશ્વર સર્વત્ર છે. પરંતુ તમે અનુભવથી કહો છો કે સ્વયં નિરાકાર ઈશ્વર પ્રેક્ટિકલ સાકારમાં અહીં આવી પધાર્યા છે. હવે સહજ જ તમે મને આવીને મળી શકો છો, પરંતુ ઘણા મારા બાળકો પણ સાકારમાં પ્રભુ પિતાને ઓળખતા જ નથી. એમને નિરાકાર અતિ મીઠા લાગે છે, પરંતુ એ નિરાકાર જે હમણાં સાકારમાં પ્રત્યક્ષ છે એમને જો ઓળખી લે તો કેટલી પ્રાપ્તિ કરી શકે છે. કારણ કે પ્રાપ્તિ તો છતાં પણ સાકારથી થશે. બાકી જે ઈશ્વરને દૂર નિરાકાર સમજે અને જુએ છે, જેમને કંઈ પ્રાપ્તિ નથી તે થયા ભક્ત. એમને કોઈ જ્ઞાન નથી. હવે સાકાર પ્રભુ પિતાને જાણવાવાળા જ્ઞાની બાળકો સર્વ દૈવી ગુણોની સુગંધથી ભરેલા સ્વીટ ફ્લાવર પોતાના પ્રભુ પિતા પર પોતાનું જીવન જ ચડાવી દેશે, જેનાથી એમને જન્મ જન્માંતર સંપૂર્ણ દેવતાઈ દિવ્ય શોભનિક તન પ્રાપ્ત થઈ જાય છે. સાતમી વાત છે સેલ્ફને, અર્થાર્થ પોતાને જાણવાથી જ તમને રાઈટ રોંગ સત્ય અસત્યની પરખ આવી ગઈ છે. આ ઈશ્વરીય જ્ઞાનથી સત્ય વાચા રહે છે, જેનાથી કોઈનો સંગદોષ ચડી નથી શકતો. સંગદોષની છાયા એના પર પડે છે જે પોતે અજ્ઞાનવશ છે. આ સમયે સત્ય જમાનો જ નથી, એટલે કોઈના બોલ પર ભરોસો ન રાખી એમની પાસે લખાણ લખાવે છે. મનુષ્યોના બોલ અસત્ય નીકળે છે. જો સત્ય હોત તો એમના મહાવાક્ય પૂજાત. જેવી રીતે જુઓ, ડિવાઇન ફાધરના સત્ય મહાવાક્યોના શાસ્ત્ર બનેલા છે, જેનું ગાયન અને પૂજન ચાલે છે. એમના સત્ય મહાવાક્યોની ધારણા કરવાથી ઈશ્વરીય ક્વોલિટી આવી જાય છે. ન ફક્ત આટલું, પરંતુ કોઈને તો ભણતા ભણતા શ્રી કૃષ્ણના બ્રહ્માના સાક્ષાત્કાર થાય છે. ઓહો, હોલી હૃદય કમળ, હોલી હસ્ત કમળ, હોલી નયન કમળ બેટી રાધા, તમારી આખી કાયા પલટાઈને કમળ ફૂલ સમાન કોમળ કંચન બની ગઈ છે. પરંતુ પહેલા જ્યારે આત્મા કંચન બને છે ત્યારે આખું તન કંચન પ્યોર બની જાય છે. જે હોળી કમળ તનમાં જ અતિ કશિશ ભરેલી છે, જે હોલી કમળ તનમાં જ અતિ કશિશ ભરેલી છે, તમે પોતાના પરમેશ્વર પિતા દ્વારા અજ્ઞાન તપતને બુઝાવી જ્ઞાન તેજથી જગાવી અતિ શીતળ રૂપ બની ગયા છો. સ્વયં શીતળ રૂપ બની પછી અન્ય હમજીન્સને પણ એવી સાચી શીતળતાનું દાન આપવા અર્થ આ સુહાવના સંગમ પર નિમિત્ત બનેલા છો. તમારા જળચિત્રો દ્વારા પણ આખી દુનિયાને શીતળતા અને શાંતિનું દાન મળતું રહે છે. હમણાં તમે આખી સૃષ્ટિને સલ્વેશનમાં લાવી અંતમાં પોતાનું દિવ્ય તેજ દેખાડી ન્યૂ વૈકુંઠ ગોલ્ડન ગુલશનમાં જઈને વિશ્રામ કરશો. અચ્છા અચ્છા, મીઠા મીઠા બાળકોના માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપ દાદા, નમસ્તે 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 મમ્મા. વરદાન છે બાબા શબ્દની ચાવીથી સર્વ ખજાનાને પ્રાપ્ત કરવાવાળા ભાગ્યવાન આત્મા ભવ. બાબા શબ્દની ચાવીથી સર્વ ખજાનાને પ્રાપ્ત કરવાવાળા ભાગ્યવાન આત્મા ભવ. ભલે બીજા કંઈ પણ જ્ઞાનના વિસ્તારને જાણી નથી શકતા અથવા સંભળાવી નથી શકતા, પરંતુ એક શબ્દ બાબા દિલથી માન્યું અને દિલથી બીજાઓને સંભળાવ્યું તો વિશેષ આત્મા બની ગયા. દુનિયાની આગળ મહાન આત્માના સ્વરૂપમાં ગાયન યોગ્ય બની ગયા, કારણ કે એક બાબા શબ્દ સર્વ ખજાનાઓની ચાવી અથવા ભાગ્યની ચાવી છે. ચાવી લગાવવાની વિધિ છે દિલથી જાણવું અને માનવું. દિલથી કહો બાબા તો ખજાના સદા હાજર છે. સ્લોગન છે, બાપ દાદા સાથે સ્નેહ છે તો સ્નેહના જૂના જહાન અર્થાત જૂની દુનિયાને કુરબાન કરી દો. બાપ દાદા સાથે સ્નેહ છે તો સ્નેહમાં જૂના જહાન અર્થાત જૂની દુનિયાને કુરબાન કરી દો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ મમ્મા. ઓમ શાંતિ.